તારીખ 14/6/1997 સમ્યક્ત્વના આર્ટિકલ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 196. મૂળ કેસેટમાં બીજા ગીતોનો અવાજ આવે છે.
એના ઉપર આપણે એક આર્ટિકલ શરૂ કર્યો છે એમાં સ્વાનુભૂતિ પ્રકાશનો. સમ્યક્ત્વ શું છે? આમ તો સમ્યક્ત્વ છે એ વિષય ઘણો સૂક્ષ્મ છે. આત્માનો ગુણ છે અને મૂળભૂત ગુણ છે. સમ્યક્ત્વ છે એ મૂળભૂત ગુણ છે, જેને લઈને બધા ગુણોનું પરિણમન સમ્યક થાય છે. એટલે મૂળભૂત છે. મૂળભૂત કેટલા માટે છે? એને લીધે બીજા જેટલા ગુણો પરિણમન કરે છે, બધા ગુણો તો સર્વકાળ પરિણમન કરે છે, પણ આ ગુણ પરિણમતા, આ ગુણનું શુદ્ધ પરિણમન થતા બીજા ગુણોનું પણ પરિણમન સમ્યક થઈ જાય છે, એટલે અંતર્મુખ થઈ જાય છે. આપણે ચાલતા વિષયમાં, કેમ કે સમ્યક્ત્વ છે એ દિશા સૂચક શબ્દ છે. પરિણામની દિશા સંપૂર્ણપણે અંતર્મુખ રહે, આત્માના સર્વ અનંત ગુણોનું પૂરું પરિણમન અંતર્મુખ રહે, સર્વ ગુણોનું અને પ્રત્યેક ગુણોનું પૂરેપૂરું અંતર્મુખ રહે, તેવો જ આત્માનો સ્વભાવ છે, અંતર્મુખી સ્વભાવ છે. એ જે અંતર્મુખની દિશા છે એનું સૂચક શબ્દ છે સમ્યક્ત્વ. વિષય સૂક્ષ્મ એટલા માટે છે કે બહુભાગ વચન અગોચર છે, અલ્પ માત્રામાં વચન ગોચર છે, એટલે સૂક્ષ્મ પડે એવો વિષય છે. વિશ્વના બધા દર્શનોમાં, સંપ્રદાયોમાં, દર્શનો એટલે સંપ્રદાયો, જગતના બધા દર્શનોમાં, દર્શનોના જે તત્વજ્ઞાન છે, દરેક દર્શનમાં પોતપોતાનું ઓછા વત્તા પ્રમાણમાં તત્વજ્ઞાન છે, એમાં આ વિષયનું કોઈ પ્રકરણ જૈન દર્શન સિવાય જોવામાં આવતું નથી. સમ્યક્ત્વનું પ્રકરણ ફક્ત જૈન દર્શનમાં છે, જૈન દર્શનને છોડીને ક્યાંય નથી. આમ તો તત્વજ્ઞાનનો વિષય બહુ અલ્પ માત્રામાં છે બીજા સંપ્રદાયોમાં. સૌથી વધારે હોય તો વેદાંત સંપ્રદાયમાં છે, બૌદ્ધ કરતામાં. પણ વેદાંતમાં સમ્યક્ત્વની ચર્ચા નથી. તેથી આ જૈન દર્શનનું એક અનોખું પ્રકરણ છે, અનુઠા પ્રકરણ લીધું છે. જૈન દર્શનનું એક અનોખું પ્રકરણ છે, બધાથી જુદું પડે એ ક્યાંય નથી. અને જૈન દર્શનનું એ રહસ્ય પણ છે. સમસ્ત જૈન દર્શનનું રહસ્ય સમ્યક્ત્વમાં રહેલું છે. એ બંને રીતે એનું મહત્વ છે. એક તો જગતમાં બીજે ક્યાંય મળે એવું નથી, અને જૈન દર્શનમાં પણ જે ટોપ સિક્રેટ છે એ સમ્યક્ત્વમાં રહેલું છે. ભૂતકાળના અનેક આચાર્યો પૂર્વે થઈ ગયેલા અનેક આચાર્યો અને જ્ઞાનીઓએ આ વિષય ઉપર ભિન્ન ભિન્ન પ્રકારે સંકેત કર્યો છે. કેમ કે બહુ ભાગ તો વચન અગોચર છે, એટલે સંકેત માત્રપણે કહ્યું છે. એની જ્ઞાનીઓએ અને અનેક આચાર્યોએ જુદા જુદા પ્રકારે એનો સંકેત કર્યો છે. જુદા જુદા પ્રકારે કેમ કહ્યું, વાત તો એક જ સમજાવી છે, પણ દરેકની કહેવાની રીત પોતપોતાની હોય છે. એટલે કહેવાની રીત અનેક પ્રકારની છે. પછી કોઈ કોઈ ગુણની મુખ્યતાથી કહે, કોઈ કોઈ ગુણની મુખ્યતાથી કહે, કોઈ કોઈ ગુણની મુખ્યતાથી કહે. કારણ કે બધા ગુણોને બધા ગુણો સમ્યક થયા છે, સમ્યકત્વ પ્રગટ થવાથી બધા ગુણો સમ્યક થશે. કે જુદા જુદા ગુણોથી પણ વાત કરે છે, જુદી જુદી શૈલીથી પણ વાત કરે છે. ભિન્ન ભિન્ન પ્રકારથી સંકેત કર્યો છે, તેથી એમ સમજાય છે કે સર્વથા વચન ગોચર નહીં હોવા છતાં, નહીં હોવાથી કે વચન અગોચર પણ કહેવામાં આવ્યું છે. સંકેત માત્રપણે કહ્યો છે, સર્વથા એને બતાવી શકાતો નથી, તેથી એને વચન અગોચર પણ શાસ્ત્રકારોએ કહેલ છે. પરંતુ કથનચિત વચન ગોચર છે, સર્વથા વચન અગોચર નથી ને સર્વથા વચન ગોચર પણ નથી. કિંચિત વચન અગોચર છે ને કિંચિત વચન ગોચર છે. એમાં બહુભાગ વચન અગોચર છે અને સંકેત માત્ર પણ વચન ગોચર છે, એવો એવી સ્થિતિ છે બતાવવામાં. આમ તો આત્મામાં એવા અનંત ગુણ છે કે જે સર્વથા વચન અગોચર છે, એવા અનંત ગુણ છે. એ ગુણને કોઈ નામે નથી, કારણ કે નામ પડે તો વચન ગોચર થઈ ગયું એટલું, પણ એને નામે નથી. નામ નથી એટલે કોઈને નામ આવડતા નથી, પણ ભગવાનના જ્ઞાનમાં એ બધા દેખાય છે. કેવળ જ્ઞાનમાં બધા એક એક જુદા જુદા વિનિંદીઓ વ્યક્ત દેખાય છે, કેવળ જ્ઞાનમાં, પણ એનું નામ નથી. જેવા છે એવા જ્ઞાનમાં જણાય છે. જેમ કોઈ અજાણી વનસ્પતિ હોય તો તમને જ્ઞાનમાં જણાય, કોઈ પૂછે કે ભાઈ તમે જે વનસ્પતિ જોઈએ એનું નામ શું, તો કે મને ખબર નથી, નામ આવડતું નથી. એમ જ્ઞાનમાં જણાય, પણ એ જરૂરી નથી કે એનું નામ હોઈ શકે, એવા આનંદ ગુણો છે. બાકી બહુભાગ વચન અગોચર પણ ઘણા ગુણો છે, કેમ કે આત્મા સ્વરૂપે સૂક્ષ્મ સ્વભાવી છે. સ્વરૂપથી જ આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે, એટલે સૂક્ષ્મતા એ એનું સ્વરૂપ છે. સૂક્ષ્મતા એ આત્માનું સ્વરૂપ છે, એટલે એના ઘણા ગુણો સૂક્ષ્મ છે તથા બહુભાગ વચન અગોચર છે. ઘણા ગુણોમાં એવું છે, જેમ કે આનંદ, તો આનંદથી આપણે કંઈક સમજીએ છીએ, કેમ કે લૌકિક આનંદ પણ આપણે માણીએ છીએ. માટે લૌકિક આનંદ એ આકુળતા છે પરમાર્થના પ્રકરણમાં, પણ છતાંય આનંદ એટલે કંઈક કંઈક વિશેષ આત્માનું પરિણમન છે એવું કંઈક અનુમાન કરીએ, કલ્પના કરીએ. પણ શબ્દથી તો વચન ગોચર થયો કે આનંદ નામનો ગુણ છે. પછી આનંદ જેને અનુભવ્યો હોય એમ કે ભાઈ આ તો વચનાતીત છે. વચનાતીત શું, વિકલ્પાતીત છે, કેમ કે વિકલ્પથી પર ગયા પછી એનો અનુભવ થાય છે, એટલે વિકલ્પાતીત છે. વચનાતીત છે અને વિકલ્પાતીત છે. અને મનાતીત છે એમ કે છે, એટલે મનમાં પણ એ સમજી શકાતો નથી. કૃપાળુદેવ લખે છે કે આત્માને જે જ્ઞાન થયું છે તે મન નથી જાણતો, તે મન જાણતો નથી, અને મનમાં જે કઈ સમજાવું છે એટલું વચન દ્વારા બોલી શકાતું નથી, કહી શકાતું નથી, અને વચન દ્વારા જેટલું કહી શકાય છે તેટલું કલમ દ્વારા લખી શકાતું નથી. આમ ઉત્તરો ઉત્તર લખાણમાં જે વિષય આવે છે એ કેટલો છૂટીને બાદ રહી જઈને આવે છે એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સમ્યક્ત્વ વિષય પણ એવો જ છે, આનંદ કરતા પણ સૂક્ષ્મ છે. કેમ કે આનંદમાં તો એટલું પણ કહેવાય કે એનું લક્ષણ શું, તો કે આહલાદ. આપણે બીજી આહલાદ આવતો હોય એટલે કઈક કલ્પના કરીએ કે કઈક આહલાદ જેવા ભાવો હશે, પણ એ મનાતીત ને વિકલ્પાતીત વિષય છે, એ વાત જરૂર છે. એટલે બહુ એની કલ્પના એ ચડવું જોઈએ નહીં કે આવો આનંદ કે આવો આનંદ, એવી કોઈ કલ્પના એ નહીં ચડવું જોઈએ. સમ્યક્ત્વ એથી પણ સૂક્ષ્મ ગુણ છે. સમ્યક્ત્વ ઉપર આર્ટિકલ શરૂ કર્યો છે ને, બે મકરો છે, આંખ માટે લાગે છે. તો એમાં એવું સમજાય તો નહીં, પણ અજ્ઞાની એક શબ્દમાં પ્રકાર કેટલા છે એ થોડું વિચારવા જેવો વિષય છે. આત્મજ્ઞાન થયા પહેલા, આત્મ સાક્ષાત્કાર સ્વાનુભવ થયા પહેલા બધા અજ્ઞાની જ ગણાય, પણ બધા એક સરખા અજ્ઞાની નથી. જેમ સંસારી જીવો બધા સંસારી છે, સંસારમાં છે, પણ કોઈ એકેન્દ્રિય છે, કોઈ બે ઇન્દ્રિય છે, કોઈ ત્રણ ઇન્દ્રિય છે, કોઈ ચાર ઇન્દ્રિય છે, કોઈ પંચેન્દ્રિય છે, કોઈ અજ્ઞાની છે, કોઈ જ્ઞાની છે, પણ બધા સંસારી છે. જ્ઞાની પણ સંસારી છે, જે સંસારમાં છે ત્યાં, પણ નામ કહીએ સંસારી આપણે. એમ અજ્ઞાનીમાં પણ બધા એક દરજ્જાના નથી, કોઈ એક તબક્કે કોઈ એક પરિસ્થિતિમાં મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. 254 પત્રમાં કૃપાળુદેવનું આ વચનામૃત છે. અજ્ઞાની હોવા છતાં પાત્રતાવાન હોઈ શકે છે, અને પાત્રતાના ઘણા દરજ્જા છે, પાત્રતાના સ્ટેજ ઘણા છે, એના સ્તર ઘણા છે. એટલે હવે આપણે જ્યારે પ્રશ્ન કરવો હોય ત્યારે અમુક સ્તરને મેન્શન કરીને પ્રશ્ન કરવો જોઈએ, કારણ કે આપણો વિષય હવે મુમુક્ષુનો પણ બહુ છંછેડાય છે, અને બહુ જ એનો આપણે જુદા જુદા તબક્કે વિચાર કર્યો છે, એની સમજણ કરી છે કે ભાઈ મુમુક્ષુની શરૂઆત ક્યાંથી, શરૂઆત પહેલાં શું એની પરિસ્થિતિ હોય, શરૂઆત ક્યાંથી, શરૂઆતમાં આગળ વધે ત્યારે કયા કયા સ્તરમાંથી કયા સ્ટેજમાંથી પસાર થાય છે. એટલે હવે એકલા મુમુક્ષુ ને કે એકલા અજ્ઞાનીની વાત એમ નહીં લેવું, કયા સ્તરનો મુમુક્ષુ એમ સીધું લેવું, એટલે વાત ચોખ્ખી થાય. પ્રશ્નકારનો પ્રશ્ન આપણે સ્પષ્ટ કરી શકીએ કે આ સ્તરે તો આમ છે, આ સ્તરે તો આમ. બાકી તો જ્ઞાન થયા પહેલા બધા અજ્ઞાની છે, એમાં કોઈ ઓળખે છે ને કોઈ નથી ઓળખતા. સ્પષ્ટ વાત શું છે કે કોઈ ઓળખે છે ને કોઈ નથી ઓળખતા. જો બિલકુલ ઓળખાણ થતી જ ન હોય તો પ્રથમ સંકેત નથી થતો. કૃપાળુદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 3 સંકેત કયા, સ્વચ્છંદ મત આ ગ્રહતજી વર્તે સદગુરુ લક્ષ સંકેત તેને આખી પોતે સંકેત કારણ ગણી પ્રત્યક્ષ. એ જે પહેલું સંકેત છે એ કોઈને થાય નહીં, પહેલું ન થાય તો બીજું ન થાય, પહેલું બીજું ન થાય તો ત્રીજું થવાનો સવાલ રહેતો નથી. એટલે અજ્ઞાન દશામાં પણ પહેલું સંકેત થાય છે, અજ્ઞાન દશામાં પણ બીજું સંકેત થાય છે, પણ છતાં બે અજ્ઞાની જ કહેવાય. એ પહેલાં જે યોગ્યતા આવે છે, પહેલું સંકેત થવાની યોગ્યતા જે આવે છે, સ્વચ્છંદ તજીને સદગુરુના મત પ્રમાણે પ્રવર્તવું, સદગુરુના અભિપ્રાય પ્રમાણે પ્રવર્તવું, એવું જે યોગ્યતાપણું છે, યોગ્યતાવાન હોય એવું ન હોય, યોગ્યતા ન હોય તો ન ઓળખાય, બાકી યોગ્યતા હોય તો જરૂર ઓળખાય, એમાં બે મત નથી. અહીંયા તો હજી શરૂઆત કરી છે આપણે આ વિષયની, કે એક તો આ વિષય જગતના કોઈ પ્રકટ તત્વજ્ઞાનમાં સમ્યક્ત્વનો વિષય નથી. જેટલા જગતના ધર્મો ચાલે છે એ બધા રિલિજિયનોમાં ક્યાંય સમ્યક્ત્વનું પ્રકરણ જ નથી, જૈન દર્શન સિવાય. એક તો એનું મહત્વ એને લઈને પણ છે કે એ વિષયને કોઈ સમજી શકતા નથી. અન્ય મતના તત્વજ્ઞાનીઓ બુદ્ધિમાન સૌક્ષમ વાળા ગમે તે હોય પણ સમ્યક્ત્વના વિષયને કોઈ નથી સમજી શકે. એમાં કેટલાક એવા પણ સંપ્રદાયના મહાત્માઓ થયા કે જેમણે જૈન શાસ્ત્રો વાંચ્યા છતાં પણ સમ્યક્ત્વને કોઈ નથી સમજી શક્યા, કેમ કે એ પ્રકરણ ક્યાંય કોઈએ વિચાર નથી કર્યો. સમજ્યા હોય તો એના ઉપર વિવેચન કરે ને. ભગવાન ઋષભદેવ સ્વામી આદિનાથ ભગવાન ને જયારે પહેલી વહેલી વાણી ખરી એક કરોડાકરોડી પૂર્વ પહેલા, એક કરોડાકરોડી સાગર પહેલા, ત્યારે એમાંથી બધા અન્ય મતો ઉત્પન્ન થયા. તો જેને જે વાત ગમી તે લીધી. બધા આત્મા આત્મા તો કરે છે, પણ આત્મા આત્મા કરે છે માટે બધું સમજીને કરે છે એવું નથી. કેમ કે કૃપાળુદેવના લાખો અનુયાયી હોય, બધા કૃપાળુદેવનું નામ લે છે માટે કૃપાળુદેવને બધા ઓળખે છે અને સમજે છે એવું તો ન કહી શકાય. કાંજી સ્વામીના ઘણા અનુયાયીઓ છે, બધા એમની કરેલી કહેલી વાતો કહે છે, પણ એટલે કે બધા એની પહોંચ છે એવું તો કાંઈ નથી, એવું સ્પષ્ટ જોવામાં આવે છે. એટલે જેની જ્યાં સુધી મતિ પહોંચી ત્યાં સુધી સૌએ વાત કરી, પછી એ જે કહેનાર હોય એનું પુણ્ય હોય એટલે એને કેટલાક અનુસરનારા મળે, એમાંથી સંપ્રદાય ઉભો થઈ જાય. ગમે તો આને માનીએ, ભાઈ કે ન માનીએ, અમારે અમને તો એના ઉપર શ્રદ્ધા, એમાંથી સંપ્રદાય ઉભો થાય છે. આવી રીતે ભિન્ન ભિન્ન સંપ્રદાયો પ્રવર્તે છે જગતમાં, પણ સમ્યક્ત્વનું પ્રકરણ જૈન દર્શન સિવાય ક્યાંય નથી. એટલા માટે કે મોટામાં મોટો ધર્મ મત તો ક્રિશ્ચન અને ઇસ્લામનો છે આપણા જગતમાં, ત્યાં તત્વજ્ઞાન તો બહુ જ ઓછું છે, નહીં વચ્ચે એમ કે તો ચાલે આપણા પ્રમાણે. પછી બૌદ્ધોનો ફેલાવો છે, એમાં પણ કાંઈ ઠેકાણું નથી. સૌથી વધારે તત્વજ્ઞાનનો પ્રચાર અને ઊંડાણ હોય તો જૈન દર્શનને છોડીને વેદાંતમાં છે. હજારો શાસ્ત્રો એ લોકોએ લખેલા છે ધ્યાન ઉપર, બીજા ઉપર, ત્રીજા ઉપર, આત્મા ઉપર, ઘણી વાતો લખી, પણ સમ્યક્ત્વનું પ્રકરણ ક્યાંય નથી. કેમ કે ત્યાંથી તો હું આવું છું એટલે મને ખ્યાલ છે, એ ત્યાં પણ નથી એ પ્રકરણ. જૈન દર્શન સિવાય આ પ્રકરણ નથી. પહેલું વહેલું સમ્યક્ત્વ વિશે જયારે આ શબ્દ મળ્યો કૃપાળુદેવના ગ્રંથમાંથી અને બીજા શાસ્ત્રોમાંથી એ સંબંધી વાતમાં મળી, ત્યારે એ ઉપર બહુ મંથન ચાલ્યું છે. સ્પષ્ટ થવું જોઈએ ને, આપણી સમજણમાં તો સ્પષ્ટ થવું જોઈએ ને, ક્લેરિટી આવવી જોઈએ. સમજાય તો પણ એની ક્લેરિટી આવવી જોઈએ. સમજાતું હતું, ક્લેરિટી નહોતી આવતી, ઉઘાડ બહુ ઓછો હતો, શરૂ શરૂમાં ઉઘાડ બહુ ઓછો. પછી જેમ જેમ શાસ્ત્રો વાંચતા ગયા એમ એને સ્પષ્ટતા અને ઉઘાડ વધતો ગયો. પણ આ વિષય બહુ ભાગ વચનગોચર છે અને બહુ અલ્પ માત્રામાં સંકેત માત્ર પણ વચનગોચર છે.
આનંદ
છે ને પકડાય છે. જેમ કે સમ્યક દર્શન થતા આત્માનો અપૂર્વ આનંદ પણ આવે. બહુ ઓછો ઉઘાડ હોય, તિર્યંત જેવા જીવ હોય કે જેને શાસ્ત્ર ન વાંચ્યા હોય, અથવા અભણ જેવા હોય, અથવા બુદ્ધિનો જ્ઞાનનો શોષણ અલ્પ હોય, એને પણ સમ્યક તો થાય છે. જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે આનંદ તો આવે જ છે. તો એ આનંદને સમજી શકે, સ્વસંવેદન રૂપ જ્ઞાનને સમજી શકે, જ્ઞાનને આનંદને સમજી શકે, બીજા ગુણોને ન પણ સમજી શકે ક્લેરિટીથી. અનુભવમાં તો અનંતે અનંત ગુણ આવ્યા, પણ અનંતે અનંત ગુણને એ પકડી ન શકે. ત્યારે જ્ઞાનને આનંદને એ પકડી શકે છે, કેમ કે જ્ઞાન અનુભવ કરે છે અને આનંદનો એમાં આહ્લાદ છે, એ બે પકડાય છે વધારે વધારે. સમ્યક્ત્વનો અનુભવ છે પણ પકડાય નહીં જુદું, એમ બીજા ગુણો પણ ન પકડાય એમ બને. અનુભવ હોય તો એનો પકડાય. લક્ષણ છે અંતર્મુખતા, દિશા સૂચક છે. આપણે આપણે એ વિષય લીધો છે શરૂઆત માટે, પણ અહીંયા કથનચિત વચન ગોચર છે એ વાત તે ગુણના નામાભિધાનથી સમજાય છે. કે નામ તો પડ્યું ને એનું, અનંતા ગુણોનું તો નામ નથી આત્માના. સર્વથા વચનો ગોચર છે એવા આનંદ ગુણો છે, નામમાં જણાય પણ નામ ન હોય એનું. પણ આ ગુણને કથનચિત વચન ગોચર છે એમ એટલા માટે કહી શકાય કે એનું નામ પડ્યું છે, સમ્યક્ત્વ એવું એનું નામ છે. તો એટલું તો વચન ગોચર થયું કે ન થયું, થયું. કથનચિત વચન ગોચર છે એ વાત તેના નામાભિધાનથી સમજી શકાય છે. બધા ગુણોનો સમૂહ તે દ્રવ્ય સ્વભાવ છે, આત્મદ્રવ્ય છે મૂળ સ્વરૂપે, એ બધા ગુણોનો સમૂહ છે. આ તો એક જ ગુણ જુદો છે, જેમ જ્ઞાન એક ગુણ જુદો છે, આનંદ એક ગુણ જુદો છે, શ્રદ્ધા એક ગુણ જુદો છે, ચારિત્ર ગુણ જુદો છે, એમ સમ્યક્ત્વ ગુણ જુદો છે. સર્વગુણાંશ તો સમ્યક્ત્વનો અર્થ એટલા માટે કૃપાળુ જીવો કર્યો છે કે જ્યારે સમ્યક્ત્વ પ્રગટ થાય છે ત્યારે આંશિકપણે બધા ગુણો શુદ્ધ થઈને પરિણમે છે. તેથી બધા ગુણોને સમ્યક્ત્વ એવું વિશેષણ લાગે છે. જે મતે શ્રુત જ્ઞાન સમ્યક્ત્વ પહેલા, સમ્યક મતે શ્રુત નહોતો કહેવાતું, કુમતિ ને કુશ્રુત હતું. સમ્યક્ત્વ છતાં એ સમ્યક મતે જ્ઞાન ને સમ્યક શ્રુત જ્ઞાન થયું. અને દેવલોકમાં ને નારકીમાં થાય તો તેને અવધિ જ્ઞાન હોય તો એ સમ્યક અવધિ જ્ઞાન કહેવાય. મનોપરિજ્ઞાન તો સમ્યક દશામાં થાય છે, મનુ કેવળ જ્ઞાનમાં તો એ કઈ વિવાદનો વિષય જ નથી. ભલે એ વચન અગોચર હોય પણ જ્ઞાન ગોચર તો છે જ, નહીતર શું કોઈ લઈ જાય છે? કે સમ્યક્ત્વ વચન અગોચર છે માટે કોઈને સમ્યક્ત્વ છે એમ કહી શકાય નહીં, કેમ કે વચન અગોચર છે. શું તો કેમ જ્ઞાન ગોચર છે, વચન અગોચર હોવા છતાં જ્ઞાન ગોચર છે, એવો પ્રશ્ન ચાલ્યો હતો નાથુરામજી નાથજી ને. એ જ્ઞાની એમ કે ફલાણા પણ જ્ઞાની છે તો તે બિલકુલ ન કહી શકાય, કેમ કે સમ્યક્ત્વ વચન અગોચર છે, મને પણ સંકેત છે અને આને પણ સંકેત છે એમ ન કહી શકાય, કેમ કે એ વચન અગોચર છે એમ નથી. સંકેતીને જ્ઞાન ગોચર, બીજા જીવોનું સંકેત જ્ઞાન ગોચર થાય છે. સંકેતીને ક્યાં આવે, મોક્ષને જ્ઞાન ગોચર થાય છે, ત્યારે તો ઓળખાણ થાય છે. પણ બંડી તો જરાક આખા પાછો થઈ જાય ન સમજાય તો. બહુ પ્રસિદ્ધ પંડિતે એ રીતે સ્ટેટમેન્ટ આપેલું પેપરોમાં. પરંતુ જ્ઞાન ગોચર છે, જો એમ ન હોત તો એનો નિર્દેશ થવો જ અશક્ય થતા. જો એ જ્ઞાનમાં ન આવતો હોત તો એનો નિર્દેશ ન થાત. નિર્દેશ કરનારાનું જ્ઞાનમાં એ આવેલું છે એમ નક્કી થાય છે, માટે જ્ઞાન ગોચર તો બરાબર થઈ શકે છે. પંચાધ્યાયની ઉત્તરાર્ધની નીચેની ગાથા એનો અહીંયા ઉલ્લેખ કરવા યોગ્ય છે એમ લીધું છે, કેમ કે ત્યાં એ વચનગોચર છે એમ શાસ્ત્રકારે કહ્યું છે કે સમ્યક્ત્વમ વસ્તુતઃ સૂક્ષ્મમ અસ્તિ વાચામ અગોચરમ. એટલે સમ્યક્ત્વ વસ્તુતઃ સૂક્ષ્મ છે અને વચન અગોચર છે, પણ વચન અગોચરમાં બહુ ભાગ વચન અગોચર છે એમ લેવું. એટલી અપેક્ષા શ્લોકમાં ભલે નથી, પણ સમજણમાં એમ લેવું જોઈએ. તસ્માત વક્તું ચ શ્રોતું ચ ન અધિકારી વિધિ ક્રમાત. તેથી વિધિપૂર્વક કહેવાને કહેવા માટે અને સાંભળવા માટે કોઈ પણ અધિકારી નથી. વિધિપૂર્વક એટલે પોઝિટિવલી, નિષેધપૂર્વક કહી શકો છો તમે, નેગેટિવલી કહી શકો છો, પોઝિટિવલી એને કહી શકતા નથી. અને પોઝિટિવલી નહીં કહી શકતા હોવાથી એને પોઝિટિવલી કહેવા માટે કે સાંભળવા માટે કોઈ અધિકારી નથી, એવો શ્લોકનો શબ્દોનો અર્થ છે. સમ્યક તો વસ્તુ તો સૂક્ષ્મ હૈ, બહુભાગ વચનો કે અગોચર હૈ, ઇસલિયે વિધિપૂર્વક કહેને કે લીએ ઓર સુનને કે લીએ, વિધિપૂર્વક લેના, વિધિપૂર્વક કહેને કે લીએ ઓર વિધિપૂર્વક સુનને કે લીએ કોઈ ભી અધિકારી નહીં હૈ, કોઈ ભી નહીં કહે સકતા, એટલું સૂક્ષ્મ છે. સમ્યક્ત્વ કા યહ વિષય અતિ સૂક્ષ્મ હોને સે લોક મેં હંમેશા રહસ્યભૂત રહા હૈ. બહુ સૂક્ષ્મ હોવાથી એનું રહસ્ય એમને અકબંધ રહ્યું છે, કેમ કે સૂક્ષ્મ બહુ છે. જ્ઞાન જિસકા જ્ઞાન સૂક્ષ્મ હોતા હૈ ઓર નિર્મલ હોતા હૈ તબ વો સમજને કે યોગ્ય હોતા હૈ. દોનોં બાત ચાહીએ, ઉસમે સૂક્ષ્મતા ભી ચાહીએ ઓર મલિનતા કા અભાવ એસા નિર્મલપના ભી ચાહીએ, તબી સમજ મેં આતા હૈ. બિના નિર્મલતા સૂક્ષ્મપના નહીં આતા હૈ, નિર્મલતા હોની ચાહીએ, વો તો હૈ. ક્યોંકિ યે નિર્મલતા સૂક્ષ્મતા કે સાથ અવિનાભાવી સંબંધ રખતી હૈ, સાથી હોના ચાહીએ, અવિનાભાવી મને એક સાથ હોના. સમજવું કેવું બીજી વાત છે, જ્ઞાન ની નિર્મળતા બીજી વાત છે, સમજણમાં ક્લેરિટી નો વિષય છે. નિર્મળતા હોય ને ક્લેરિટી ન હોય, નિર્મળતા હોય પણ ક્લેરિટી ન હોય એમ બને જ્ઞાનમાં, એવું બને. ઓછા ઉઘાડો ને ઓછો ઉઘાડો હોય ત્યાં એવું બને છે. અને સૂક્ષ્મતા હોય ત્યાં નિર્મળતા હોય કે ન હોય, તો સૂક્ષ્મતા બે પ્રકારની છે, એક લૌકિક અને એક લોકોત્તર. લૌકિક સૂક્ષ્મતા શું છે કે જેનો જે વિષય હોય એમાં એ સૂક્ષ્મ હોય, પારંગત હોય, જેમ કે અહીંયા કલકત્તામાં ચાઈના વેપાર છે, ચાય કા જો એક્સપોર્ટ હોતા હૈ પરખ કરને વાલા ઉસકી સૂક્ષ્મતા હૈ ઇસ વિષય મેં, પર જો સોની લોગ હોતે હૈ ઉસકો સોના પરખને મેં સૂક્ષ્મતા હોતી હૈ, જો જોહરી હોતે હૈ ઉસકો હીરા પરખને મેં સૂક્ષ્મતા હોતી હૈ, લેકિન વો સૂક્ષ્મતા આત્મા કો પરખ નહીં કર સકતી, ક્યું કે આત્મા કા જો ગુણ ઓર આત્મા કા જો સ્વરૂપ હૈ વો નિર્મલ હૈ, પર નિર્મલ પદાર્થ કો દેખને કે લીએ નિર્મલતા આવશ્યક હૈ, આત્મા સૂક્ષ્મ ભી હૈ ઓર નિર્મલ ભી હૈ, તો ઉસકો દેખને કે લીએ સૂક્ષ્મતા ઓર નિર્મલતા દોનો ચાહીએ, અકેલી સૂક્ષ્મતા નહીં કામ મેં આતી, ઇસલીએ નિર્મલતા હોતી હૈ ઉસકો સૂક્ષ્મતા હોતી હૈ, લેકિન સૂક્ષ્મતા હોતી હૈ ઉસકો નિર્મલતા નહીં ભી હોતી હૈ, ક્યોંકિ યે વિષય અલગ પ્રકાર કા હૈ. અચ્છા, વિષય પર પ્રકાશ ડાલને કા યથાશક્તિ પ્રયાસ કિયા ગયા હૈ, ઇસ આર્ટિકલ મેં ઉસ પર થોડા બહોત પ્રકાશ ડાલને કા પ્રયાસ કિયા ગયા હૈ. તો હમારી યહાં સ્વાધ્યાય તો બહોત સાલોં સે ચલતા હૈ, તો કભી કભી સમ્યક પૂર્વ કે વિષય મેં હમ સ્ટેટમેન્ટ દેતે હૈ, તો સ્ટેટમેન્ટ ફિર ઉસી વક્ત લિખવા દેતે હૈ, નોટ કર લો હમ ક્યા બોલે, નિકલ ગયા વો તો નિકલ ગયા, જબ નિકલ ગયા ઇસકે આગે વાલી સેકન્ડ મેં ઇસકા કોઈ થિંકિંગ નહીં થા, ઓર વૈસે હી સબ્જેક્ટ કે અનુસાર કોઈ બાત નિકલ જાતી હૈ, વૈસા સબ્જેક્ટ ચલ જાતા હૈ, તો ખ્યાલ તો આ જાતા હૈ કે યે બાત જો નિકલી હૈ વો નોટ કરને લાયક હૈ, સબ્જેક્ટ કે વિષય મેં નોટ કરને લાયક, એસે કહીં બાતે નોટ કરવા દી થી પિછલે સાલો મેં, ફિર ડિમાન્ડ આઈ અપને મુમુક્ષ વર્ગ મેં કે સમ્યક્ત્વ કી બાત આપ નોટ કરાતે હૈ તો ઇસકે પર એક આર્ટિકલ હોના જરૂરી હૈ, બહોત સી બાતેં નિકલી હૈ અભી તક, ઇસ પર યે પૂરા આર્ટિકલ બાદ મેં લિખા હૈ, કે સહાનુભૂતિ પ્રકાશ ચાલુ કર રહે હૈ તો સોચા કે ચલો પહેલા આર્ટિકલ કોઈ દેના હૈ તો ઇસી વિષય પર દે દે, એસા કરકે ફિર ચાલુ કર દિયા. ये आर्टिकल का जन्म होने के पूर्व इतिहास ऐसा है उसी वक्त सब थिंकिंग नहीं किया है लिखने के लिए, तो कहीं कभी कभी जो भी निकल गया चल गया आ गया उसका सब नोटिंग होता रहता था, तो काफ़ी नोट हो गई थी, और ये पब्लिकेशन चालू करने का था मंथली मैगजीन, ये आर्टिकल देने का है अभी કોણ સે વિષય પર આર્ટિકલ લિખે, તો એ થોડા મસાલા તૈયાર થાય આર્ટિકલ કે લીએ, મેટર તો ચાહીએ ના, ફિર ઉસકો થોડા ડેવલપ કરકે એક એક બાત કો થોડા આર્ટિકલ બનાયા હૈ. સમ્યક્ત્વ પ્રગટ હોને પર સભી ગુણો કા આંશિક શુદ્ધ और आंशिक आत्मसन्मुख परिणमन होने लगता है. दो बात लिया क्या, अतः परम कृपालु देव श्रीमद राजचंद्र जी ने इस बात को सूत्र निबद्ध की है. कौन सा सूत्र लिखा उन्होंने, कि सर्वगुणांशते सम्यक्त्व दिगंबर के शास्त्रों में ये सूत्र नहीं मिला है, मिलता है अभी तक. दिगंबर जैनाचार्य जो हुए मुनि हुए ज्ञानी हुए ये सूत्र नहीं मिलता है जो कृपालुदेव ने दिया है. हरेक की कोई मौलिकता होती है ना, अपनी अपनी मौलिकता होती है, ये कृपालुदेव की मौलिक कथन है एकदम सर्वगुणांश समय. तो कैसे पता चला, दिगंबर विद्वान थे, वो ऐसा मानते थे कि चतुर्थ गुण स्थान में सम्यक दर्शन होता है, सम्यक ज्ञान होता है, लेकिन सम्यक चारित्र नहीं होता है. बराबर बात तो नहीं है, तो हमने बोला कि सर्वगुणास्त्र सम्यक तो कोई दिगंबर शास्त्र में वो बात नहीं है, ये स्वतंबर की बात लगती है। उनका नहीं है स्वतंबर की बात नहीं है, ज्ञानी की बात है, ज्ञानी पुरुष का वचन है। और मूल दिगंबर में कोई फर्क नहीं होता उसमें। तो फिर अपनी बात की पुष्टि के लिए मोक्षनाथ प्रकाशक की कुछ बातें निकाली। हम बोले कि आप यहाँ पर जो समझ में आया है वो गलत समझ में आया है, ऐसा कहना नहीं चाहते हैं। चतुर्थ गुण स्थान में चारित्र प्रसिद्ध नहीं है, बाहर में बाह्य चारित्र नहीं होने से अविरत सम्यक दृष्टि होने, लेकिन चारित्र गुण का शुद्ध परिणमन नहीं हो ऐसा होता ही हो ही नहीं सकता। अगर ऐसा होता तो मोक्ष मार्ग नहीं होता, क्योंकि मोक्ष मार्ग तो सम्यक दर्शन ज्ञान चारित्रण ही मोक्ष मार्ग है। जब मोक्ष मार्ग है तो तीनों साथ है, एक पणे यानी अविरुद्ध मूल मार्ग सांभो जी ने दर्शन ज्ञान चारित्र ने एकता, एक पणे यानी अविरुद्ध। तो चौथा गुण स्थान है धर्म प्रगट हुआ है, मोक्ष मार्ग प्रगट हुआ है, तो नियम से वहां चारित्र है ही, लेकिन उसका बाहर में कोई दिखाव नहीं है, यही कहने का अभिप्राय है। इधर तब तो हुआ तो स्थिरता चारित्र गुण का परिणमन है, और वितरागता भी वो भी चारित्र गुण का परिणमन है। ऐसा तो कई लोगों को बात अपने अपने कल्पना से समझ में आवे तो गड़बड़ हो जाती है। तो फिर से कि सम्यक को प्रकट होने पर सभी गुणों का अनंत है, वो सभी गुणों का आंशिक पूरा शुद्ध नहीं होता, क्योंकि साधक अवस्था है। सम्यक को पूरा शुद्ध होता है, सम्यक को पूरा शुद्ध होता है, बाकी सभी गुण सम्यक में अंश अंश नहीं पड़ता, क्योंकि उसको बेच जाती है एक मिथ्या, एक मिथ्यात्व और एक सम्यक पर। इसलिए तो बाकी सभी गुणों का आंशिक शुद्ध और आंशिक आत्म सन्मुख, जैसे कुछ राग कुछ वितरागता है, तो आत्म सन्मुख कुछ है चारित्र गुण, चारित्र गुण कुछ अंश में पर सन्मुख है जो राग को उत्पन्न करता है, लेकिन आंशिक तो शुद्ध होवे ही होवे। तो आंशिक शुद्ध होता है और आंशिक आत्म सन्मुख अंतर्मुख होता है, इसलिए परम कृपालु देव ने इस बात को सूत्र निबद्ध की है कि सर्वगुणांश व सम्यक, सर्वगुण के अंश को जब शुद्ध होने लगता है तो उसको सम्यक तो कहने में आता है। बात तो ऐसी कि सम्यक तो होने से सर्वगुण शुद्ध हुआ, कृपालु देव ने ऐसा लिया कि सर्वगुण शुद्ध हुआ इसका मतलब सम्यक हो गया जा। कहने के शैली अपने अपने वहां से कह दी। इसमें भी सम्यक का महत्व बताया है कि देखो सर्वगुण शुद्ध हो गया, सम्यक होने से सर्वगुण शुद्ध हो गया।
तो
स्वसंवेदन
होकर के आत्मा को स्पर्श करके वाणी निकलती है संवेदन का,
यहाँ तो पॉइंट चलता है सम्यक का।
विशेष पानी अंतर्मुख और बाहर में तो थोड़ा ही रहता है, जानता का तो मुख्य
वो बात फिर अलग होगी। यहाँ तो अंश पड़ता है उतना ही कहना है, फिर कहाँ कितना है वो तो गुणस्थान अनुसार उसकी संभवितता है, अंतर्मुखता और बहिर्मुखता की संभावना जो है वो तो गुणस्थान अनुसार है। चतुर्थ गुणस्थान में जितना अंतर्मुख होता है, पंचम गुणस्थान में इससे अधिक अंतर्मुख होता है, और उसकी डिग्री भी बढ़ती है, अंश भी बढ़ता है। छठे गुणस्थान में इससे ज्यादा है, सातवें में इससे ज्यादा है, आठवें में इससे ज्यादा है, नौवें में इससे ज्यादा है। गुणस्थान अनुसार यथासंभव आंशिक शुद्धता और आंशिक अंतर्मुखता होती है, ऐसी बात है। मूल में सम्यक शब्द संस्कृत भाषा का शब्द है, सम्यक जो शब्द है वो संस्कृत भाषा का शब्द है, मूल भाषा ही संस्कृत है, बाकी सब भाषा मागधी अर्धमागधी हिंदी गुजराती जर्मन इंग्लिश जो भी है फ्रांस फ्रेंच सब भाषा बाद में आई, इसके पर से बनी हुई है अलग अलग। तो हिंदुस्तान में भी वो तमिल तेलुगु मलयालम ये सब भाषा कन्नड़ बंगला सब संस्कृत पर से बनी हुई है, और जर्मन लैंग्वेज में आज भी संस्कृत शब्द है बहुत है, वहाँ भी पानी को नीर कहते हैं जर्मन भाषा में, आप संस्कृत में नीर को पानी कहते हैं और जर्मन भाषा में नीर को पानी कहते हैं आज तक तो वहाँ संस्कृत ज़्यादा प्रचलित है जर्मन और जर्मनी में। मूल में सम्यक शब्द संस्कृत भाषा का शब्द है, पर यह शब्द आत्माभिमुख ऐसी दिशा सूचक पना का द्योतक है। आत्माभिमुख अंतर्मुख को या स्वरूपाभिमुख को या आत्माभिमुख को उसको वो दर्शाने के वाला शब्द है, दिशा सूचक है आत्माभिमुख होना। हमने 12 साल की उम्र में ये शब्द को सुना था आरएसएस में, राष्ट्रीय स्वयंसेवक संघ संस्था जो चलती है आज इसका हेड है ना राजू भैया करके नाम है, हेड गेवार के बाद में आया। तो वहाँ सब संस्कृत में वो लोग सब ऑर्डर करते हैं, लोग तो ट्रेनिंग देते हैं, ट्रेनिंग में ऑर्डर सब संस्कृत के हैं, संस्कृत में देते हैं। हिंदू ही जमा है वो लोग मानता है कि संस्कृत मूल भाषा हमारी हिंदुओं की है, हिंदुस्तान में तो हिंदी 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 भाषा है, हिंदी नहीं संस्कृत भाषा को पकड़ते हैं। तो वहाँ डेली कसरत कराते हैं, मैंने सबको अनेक तालीम देते हैं, अनेक गेम्स कराते हैं और कवायद कराते हैं, सब एक्सरसाइज कराते हैं बॉडी का। तो हम भी 12 साल की उम्र में आरएसएस में जाते थे और हमको अग्रसर बनाया था, तो कुछ लोग जो ज़्यादा इंटरेस्ट लेते हैं उसको अग्रसर बना देते हैं बना लेते हैं, तो हमको भी अग्रसर बनाया। अब क्या है कि सब टाइम होता है तो सब इकट्ठे होते हैं, शाखा हर एक ब्रांच होती है उसको शाखा बोलते हैं, तो शाखा में हम भी जाते थे, हमारी शाखा में तो सब चलो 5 बजे सबको आना है तो 5 बजे सब रेड टाइम इकट्ठे हो जाते हैं। 150 लड़के लोग सब थे और जवान लोग ही सब थे, क्योंकि बॉडी का एक्सरसाइज का मामला है वहाँ का, तो सब ऐसे इकट्ठे हो जाते हैं। उसमें जो मुख्य होता है उसको कुछ नाम देते हैं, तो सबको सिखाता है और सबको ट्रेन करता है। तो पहला ऑर्डर वो निकालता है अग्रेसर सम्यक क्या बोलते हैं अग्रेसर सम्यक, ऐसा ऑर्डर निकलता है पहला, तो जो भी अग्रेसर लोग हैं मेरे सम्मुख हो जाए। तो इसमें जो 150 लड़के खड़े हैं इसमें जो लोग अग्रेसर हैं तो कतार में इसके सामने आ जाते हैं, जहाँ वो खड़ा है इसमें सामने कतार लग जाती है, फिर इसके पीछे जो दूसरा ऑर्डर देता है उसके पीछे पीछे सब अरेंजमेंट कर जाते हैं, फिर उसका सब चालू होता है, लेजिन डम्बेस वो सब जो कराते हैं। तो सम्यक शब्द पहले वो सुना, तो सम्यक मैंने आत्मा भी मुख मेरी सन्मुखाओ क्या स्वसन्मुखता उसको कहते हैं सम्यक। और सजीवन मूर्ति की पहचान अंतर्मुखता से होती है, क्योंकि इसका ज्ञान का वेदन उसको है, उसका आनंद का वेदन उसको है, वेदन एक आत्मा का अनुभव दूसरे आत्मा को तो होता ही नहीं, होता है क्या? ये नहीं हो सकता, फिर कैसे पहचाने आत्मा रूपी पदार्थ? तो उसका सब परिणाम अनुरूपी, तो पहचानना कैसे? और पहचानने वाले को तो इंद्रिय ज्ञान है, बहिर्मुख ज्ञान है, तो बड़ी विटंबना है ये। अनंत काल ज्ञानी को नहीं पहचाना, ये बहुत बड़ी विटंबना है ज्ञानी को पहचानना। वो तो कोई लायक जीव होता है उनको ये अंतर्मुखता दिखने में आती है। क्या दिखने में आती है? तो अंतर्मुखता से वो वितरकता का अनुमान करता है, इसके आनंद का अनुमान करता है, शांति का अनुमान करता है, विदन का अनुमान करता है, सब कुछ करता है। लेकिन पहले जो दिखने में आती है वो अंतर्मुखता दिखने में आती है। इसलिए ज्ञानी को पहचानना ये अंतर्दृष्टि का विषय माना गया है और कहा गया है, बहिर्दृष्टि वालों का विषय नहीं। क्योंकि बहिर्दृष्टि में त्याग होता है तो समझ में आता है, सूक्ष्म शास्त्र ज्ञान होता है वो भी समझ में आता है, लेकिन वो दोनों होने पर भी सम्यक्त्व नहीं भी होता है, पर वो दोनों नहीं होने पर भी सम्यक्त्व होता भी है। इसलिए ज्ञानी को पहचानना तो बात एक बिल्कुल स्पेसिफिक लाइन की हो गई है, तो वो लाइन को कहते हैं अंतर्दृष्टि। क्या कहते हैं उसको? अंतर्दृष्टि, कि जिसकी अंतर्दृष्टि कुछ अंश में डेवलप हुई हो और उसी अंश में बहिर्दृष्टि का अभाव हुआ हो, उनको पहचानने में आता है। अब बात थोड़ी तुम्हारे बात की रही कि मुख्यपणे अंतर्मुख और गौणपणे बहिर्मुख, लेकिन वो बात समझ में कैसे आई है? अविरत सम्यक दृष्टि को कारोपति में उदय होता है अपनी अपनी गति अनुसार, तो बाहर जो दिखने में आएगा वो तो बहिर्मुख उपयोग दिखने में आएगा, बहिर्प्रवृत्ति बाह्य प्रवृत्ति दिखने में आएगी। अंतर्मुखता तो बहुत सूक्ष्म है, तो इसलिए ज्ञानी को सब लोग पहचान सकते हैं, ज्ञानी को सब लोग पहचान सकते हैं। प्रसिद्ध ज्ञानी हुए हजारों लाखों लोग उनको ज्ञानी माने तो भी पहचानना अलग बात है। गुरुदेव कहते थे तो ये सब हजारों लोग आते हैं इसका मतलब ये नहीं कि सब पहचानते हैं, तो कोई कुछ एक विरल जीव उसको पहचान सकते हैं, कितनी सी बात है। इसलिए कृपालु देव ने 674 पत्र में तीन बात लिया है कि दृढ़ मुमुक्षुता होने पर मैंने मोक्ष का जिसने ध्येय लक्ष्य प्राप्त कर लिया हो, 674 एक तीन बात लिया है। दूसरी बात लिया है कि ज्ञानी से जो उपदेश प्राप्त हो उसको अवधारण करने की क्षमता की प्राप्ति हो। अवधारण करना मैंने वो तो मेरे ख्याल है, अवधारण करना मैंने अमलीकरण करना, आज्ञाकारिता में आना है। तो पहले तो अपने को पूर्ण शुद्धि का ध्येय हो, मात्र मोक्ष अभिलाष। दूसरा जो उपदेश हमारे लायक हो उसका अमलीकरण तत्काल करने का, प्रयोग करने का, तत्काल प्रयोग में जाने का, उसको अवधारण करने के लिए उस प्रकार की योग्यता यानी क्षमता हो, एबिलिटी। तीसरा लिया है अंतरात्म वृत्ति हो, अंतरात्मा वृत्ति मैंने कैसे अंतर्मुख हुआ जाए, हमको अंतर्मुख होना है। मेरी समस्या अंतर्मुख होने की है और सम्यक दृष्टि ही अंतर्मुख परिणाम वाला होता है। तो जिसकी खोज है वो चीज सामने आई, खोज बिना सामने आती है तो पहचानने में नहीं आती। क्यों कि पानी की कीमत तो तृषावान ही कर सकता है, जिसको बहुत तृषा लगी है उसको भी पानी की कीमत है कि पानी क्या चीज है। तो पानी पानी नहीं है, पानी अमृत है, वरना मर जाता। अगर पानी नहीं मिलता तो मर जाता, लेकिन वो इसलिए मेरे लिए वो पानी नहीं है, मेरे लिए तो अमृत है। तो इसकी पहचान उसको आती है। तो जब उसको इसकी पहचान आती है खोज के बाद, तब उसको ये तरण तारण दिखता है। तो जैसे तीर्थंकर तरण तारण है सर्वज्ञ परमेश्वर, वैसे मेरे ये परमेश्वर है। परमेश्वर बुद्धि यहाँ पैदा होती है क्योंकि उसको खोज के बाद मिला।
तभी तो पता पड़ता कि तीर्थंकर को तरण तारण नहीं
था। हाँ वही तो खुद तैरने के लिए तुषावान था, उनको पानी मिल गया, अमृत मिल गया, इसलिए उनको मालूम पड़ता है कि मुझे परमेश्वर मिल गया, तो मैं डूब जाता, वरना मैं डूब जाता।
ऐसे में ये तीर्थंकर में जो मंदिर में मूर्ति है उनमें बितराता या अंतर्मुखता जो दिखता है, वो अंतर्मुखता को पहचान नहीं सकेगा,
वो नहीं पहचान सकेगा। अगर अंतरात्मा वृत्ति नहीं होगी तो तीर्थंकर सर्वज्ञ देव को मंदिर में क्या समोसरण में जाएगा तो नहीं पहचाने।
ऐसी जैसे अंतरात्मा वृत्ति हो, तो, हो अंदर में तो क्या
पहचानेगा, तो वो सम्यक को पहचानेगा, अंतर्मुखता को
पहचानेगा। या सजीवन मूर्ति चाहिए कि सजीव
सजीवन मूर्ति से ही पहचानेगा,
उनको तो ऐसे भी डायरेक्टली नहीं पहचान सकते।
अंतरात्मा वृत्ति तो तभी परिणाम,
हाँ परिणाम नहीं है, परिणाम नहीं है। तो मंदिर में जो मूर्ति है वहाँ परिणमन नहीं है, वहाँ परिणमन है, बहुत बड़ा फर्क है। कितना बड़ा फर्क है, जीवन और मृत्यु, कितना बड़ा फर्क है, जड़ और चैतन्य, अंधेरा और प्रकाश, रात दिन का अंतर है।
वैसे मूर्ति को देखने के साथ साथ जैसे उनका विकलांगता का
उसमें क्या है, जो कोई संस्कारी जीव होता है उनको निमित्त हो जाता है, उनको तो शास्त्र वचन भी निमित्त होता है और मूर्ति भी निमित्त होती है।
दूसरे को जो लगता है तो वो एक कल्पना है, वास्तविकता नहीं है।
नहीं उसको परख नहीं है,
परख नहीं है,
परख नहीं है। एक कल्पना अवश्य है, परख नहीं है।
धारणा ज्ञान बुद्धि का प्रयोग
है, मतलब कल्पना है। क्योंकि ये तो बुद्धि से आगे जा करके
मतलब क्या है कि वैसे जैसे डिफरेंशिएशन जो है, परिणमन मतलब डिफरेंशिएशन, परिणमन का मतलब है कि जो असल में एक चल रहा है, घटना घट रहा है, ऐसा चीज वहाँ पर नहीं है। वहाँ पर हम कल्पना करते हैं, जाते हैं तो लगता है कि जैसे बहुत शांति हुआ, तो ये शांति एक हमने हमारा कल्पना है, मानसिक कल्पना है, वास्तविकता नहीं है।
वहाँ तो जो अंतर्मुखी परिणमन है उसका एग्जिस्टेंस है, इधर एग्जिस्टेंस नहीं है, बहुत बड़ा फर्क है। जैसे एक आदमी लेटा हुआ है, अब ये मुर्दा है या जीवंत है, लेटा हुआ तो लेटा हुआ है, अगर श्वासोश्वास नहीं चलता है तो मुर्दा है, श्वासोश्वास चलता है तो जिंदा है। तो लेटे होने से कोई मतलब नहीं है, क्योंकि दोनों शांत है, लेटे हुए हैं, मुर्दा भी शांत लेटा हुआ है, जीवंत आदमी भी शांत लेटा हुआ है, लेकिन एक में है एक में नहीं है। कितना बड़ा फर्क है, बहुत बड़ा फर्क है, बहुत बड़ा फर्क है।
बात कहाँ से,
और उन्होंने एक बात भी कही, कि देखो ये मूल स्वरूप है वो अनादि अनंत है और सभी परिणाम इसमें से निकलते हैं, इनके संतान हैं। और परिणति को देख करके वो इनकी स्त्रियां हैं ऐसे लेते हैं। और बहुत लिखने में कभी कभी बहुत अनूठी बात कर देते थे कि अगर पूरा द्रव्य एक समय की पर्याय में आ जाता तो बाकी की सब पर्याय विधवा हो जाती। कैसा कैसा लिख दिया है, इसका मतलब क्या है कि सभी का स्वामी वो है, सभी का स्वामी वो आत्मा है। कभी कभी बहुत सी बात कर देते थे। और यह शब्द आत्माभिमुख ऐसी दिशा सूचकपणा का द्योतक है। सम्यक्त्व का जैन संप्रदाय में रूढ़ि अर्थ सत्य और उत्तम प्रचलित है। हमारे जैन संप्रदाय में सम्यक शब्द भी प्रचलित है और इसका अर्थ जो रूढ़िगत है तो दो निकलता है, एक सत्य और एक उत्तम। उत्तम क्षमा, उत्तम धर्म, उत्तम मार्दव, जी दस लक्षण में उत्तम शब्द है ना, तो सम्यक्त्व के स्थान में है कि सम्यक क्षमा, सम्यक मार्दव, सम्यक आर्जव, ऐसा कहने का अभिप्राय है। बाकी लौकिक तो क्षमा होती है, नम्रता भी होती है, सरलता भी होती है लौकिक में। यहाँ उत्तम मैंने सम्यक, वो भी इसका अर्थ है। और सम्यक माने सत्य है तो सब जानता है, सम्यक ज्ञान मैंने सच्चा ज्ञान, सम्यक श्रद्धा मैंने सच्ची श्रद्धा, ऐसा। तो इसका दो अर्थ जैन संप्रदाय में रूढ़िगत रूप से प्रचलित है, लेकिन अपने को थोड़ा इसकी ज्यादा गहराई में जाना है तो सिर्फ रूढ़िगत अर्थ को नहीं पकड़ना है, और भी कई बातें हैं उनको लेना है इधर। तो आज यहाँ तक रखें, कल आगे का विषय नहीं है।